કે એનો કોન્ટ્રાક્ટ ન અપાય કે આ ભાઈ બહુ પાપ કર્યા છે તો જરાક એકાદ નરકનું હવે એનો બંગલો બાંધી લેજે, અને બહુ સારા સત્કૃત્યો કર્યા છે તો સ્વર્ગની અંદર જવાનું આપણો પુણ્ય છે, અને મરતો હોય ત્યારે કે એમ ન કે આને બેહાડવો ક્યાં, મકાન તૈયાર થયું કે નહીં. સ્વયં પૂદગલની રચના આપોઆપ એ પ્રકારની થાય છે. જેવા નામ ગોત્ર કર્મની પ્રકૃતિ મેં બાંધી છે, એવા રૂપ રંગ રસ, એવું જ શરીરનું બંધારણ, એવું જ શરીરની રચના, એવું જ શરીરનું સંસ્થાન, એવું જ શરીરનું સંગઠન, એવું જ સંગયણ, આ બધા સ્વયં એની મેળે પૂદગળની રચના એની મેળે ગોઠવાય છે. એવું શરીર એ જ્યાં ગર્ભની અંદર આવ્યો, જ્યાં આહાર લેવાની શરૂ કરી અને આહારના પૂદગલ પરમાણુઓ એ જ રીતે જે આવી નામ કર્મની પ્રકૃતિ ગોત્ર કર્મની પ્રકૃતિ પ્રમાણે બંધાવા માંડે છે. બધી જ વસ્તુ સંસારની અંદર આ લોકનું સ્વરૂપ, આ સ્વર્ગ લોકના રમ્ય નિવાસો, અદભુત એ મનોરમ્ય સૃષ્ટિ, આ જબરજસ્ત ઉત્તુંગ હિમાલય જેવા પર્વતો અને ગ્રાન્ડ કેનિયન જેવી ખીણો, આ પેસિફિક જેવો મહાસાગર, આ ગંગા જેવી અને મિસિસિપી જેવી નદીઓ, આ બધી જ રચનાઓ પૂદગલનું વિવર્તના છે. કાળખંડે જીઓલોજીસ્ટ કહે છે કે આ પર્વત પેલા ખીણ હતો, હવે પર્વત છે. અહીંયા પેલા આ ભૂગળમાં આમ હતું, હવે આમ થયું. આ લાવારસ થઈ ગયો, અહીંયા પેલા અહીંયા સરસ મજાના નગરો હતા, હવે અહીંયા ખંડિયર છે, ખીણ છે. આ બધું બદલાયા કરે છે. જેમ જીવોના જેવા કર્મ શુભ અશુભના એ પ્રમાણે બધી જ રચના ગોઠવાઈ જાય છે. આ લોકનું સ્વરૂપ છે, પૂદગળની વિવર્તનાનું સ્વરૂપ છે. એટલે આ લોકની અંદર મેં કરેલા કર્મને ભોગવવા માટે થઈ અને કોઈએ કંઈ વ્યવસ્થા કરવાની જરૂર નથી. ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં કોઈ. ભાઈ તમે જો ઈશ્વર નહીં કયો તો પ્રભુ અમારા સુખ દુઃખ પ્રમાણે અમને આ પ્રકારના ભોગ્ય સ્થાન આપશે કોણ? કેને કોન્ટ્રાક્ટ આપવાનો છે અમારે? તો કોઈને કોન્ટ્રાક્ટ આપવાનો નથી. સ્વયં વસ્તુ બધી કર્મ સ્વભાવે પરિણમે, એની મેળે પરિણમશે. અને જેવો એનો કાળ પૂરો થશે ભોગવટાનો, એટલે થાય ભોગથી દૂર. એ મહાલય બધા વયા ગયા, હવે આપણને એમ થાય કે લઈને આપણે પાંડવના મહેલમાં રહીએ, તો એ પાંડવનું ભાઈ ગતું એટલે જ રહ્યું. આપણે ગમે તેવું મકાન કર્યું હોય એમાં આપણો દીકરો રહીએ જ એવું નથી, માનશો નહીં. એનું ભાગ્ય ન હોય તો મકાન વેચાવવામાં આવે, હરરાજી થાય નહીં. કારણ શું? કે ઈ પૂદગળ સાથે આ જીવનો અનુબંધ નથી. માટે કોઈ દી વિચાર ન કરો કે વારસામાં મૂકી જાય, દીકરા ભોગવે જ, નો ભોગવે, ફનાફાતિયા થઈ જાય. કારણ કે એ પૂદગળ પદાર્થ છે, પૂદગળ છે, કઈ ચૈતન્ય નથી. એની સાથે એ જીવનો અનુબંધ ન હોય તો એ ભોગવી શકે નહીં, ન ભોગવી શકે. બધી જ વસ્તુ સામે પડી રહી છે અને ભોગવાય નહીં, અનુબંધ હોય તો જ થાય. આવી તો વિશ્વની આ લોકની વ્યવસ્થા છે. એ લોકની વ્યવસ્થાની એના વિધ વેશ, એના રૂપ, એ બધાને સમજવાના છે. જ્ઞાનીઓ કહે છે કે આ લોકની વ્યવસ્થા સમજાય તો આ અનાદિના અનંત પરિભ્રમણમાં હવે એકેય પૂદગલ પરિવર્તનનું રચનાનું સ્વરૂપ એવું નથી કે એક પૂદગલની તે સ્પર્શના ન કરી હોય. ઉદગલ પરાવર્તનના જ્ઞાનીઓએ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એના સ્વરૂપ કીધા છે. તો એમાં એક શબ્દ પ્રયોગ કહે છે કે તે અનંત પૂદગળ પરાવર્તન કર્યા, એટલે જેટલા પૂદગળો છે એ બધા પૂદગળોનો સ્પર્શ તે કરી લીધો છે. પરમ કૃપાળુ દેવે એને એક વાક્યની અંદર આપણી સામે મૂકી દીધું છે. સકળ જગત તે અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. આખું જગત એઠવત છે. એઠ એટલે શું? એઠ કેને કહેવાય? જે પદાર્થનો આપણે સ્પર્શ કર્યો, જેને આપણે ભોગવટો કર્યો અને પછી મૂકી દીધી, એને આપણે એઠ કહીએ છીએ. સાદી સમજથી જ્ઞાનીઓ કેવું મહાન તત્વ સમજાવે છે કે આખું જગત શું છે? એઠવટ છે. કારણ કે આ જગતની અંદરના બધા જ પૂતગઢ પરમાણુઓ અત્યારે જે રૂપે દેખાય પણ ક્યારેક જુદા જુદા રૂપે આ બધાને તે ભોગવી લીધા છે અને પછી છોડી દીધા છે, કેમ કે આયુષ્ય પૂરું થયું એટલે તું પાછો આવી લો. પણ તે ત્યારે તો ભોગવી લીધા, હવે આવા અનંત જન્મ કર્યા, બધી જ ગતિમાં જઈ આવ્યો, દસે દિશામાં હે ભગવાન હું ભૂલ્યો, આથડ્યો અને રજડ્યો, કે બાકી રહ્યું, અનંત સંસારની વિટમણામાં પડ્યો છું, દસે દિશા ચારેય ગતિ 84 લાખ યોની ક્યાં બાકી રહ્યું છે? તો કે છે આ લોકનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં તું ગયો નથી, એક સિદ્ધ શિલા સિવાય. અને આ લોકનો એક એવું પરમાણુ નથી કે તેનો ભોગવટો ન કર્યો હોય. એઠવત છે આખું જગત, એઠવત છે. આ જ્ઞાન જો આવે તો લોક સ્વરૂપ ભાવનાથી આ આત્મસિદ્ધિની લીટી આપણને વધુ સમજાય કે સકળ જગત તે એઠવત. એઠ ખબર પડી ગઈ પછી આ જીવને એના ભોગવટા પ્રત્યેનો ભાવ કેવો. 1000 રૂપિયાની કિલો મીઠાઈ હોય, ગુલાબજાંબુ હોય, ફર્સ્ટ ક્લાસ, ભાઈ અમે તો આ સુખડીયાને ત્યાંથી આવ્યા છો, સ્પેશિયલ પેકિંગ, નાઇસ એટ્રેક્ટિવ, અને એને આના માટે જ ખાસ બનાવી દીધા છે. પણ કોકે ગુલાબજાંબુ મોઢામાં નાખીને કીધું કે આજ તો મારે તો ન ખવાય, મને ડાયાબિટીસ છે, એને મૂકી દીધું. આપણે કોકને કે લે તું ખાઈ દે, એને ન ખાધું તો તું ખા, એ ગમે તેવું હોય તો એ લે, પીસને હાથ ડાળે. એઠ નથી જોતી મારે. આખું જગત જ્ઞાની કે છે એઠવત છે. હવે કેમાં આસક્તિ છે? હવે કેમાં તું મોહી પડ્યો છું? અનંતના ભોગવટાને જ્ઞાનીઓએ એક શબ્દની અંદર આપણને સંસારનું સ્વરૂપ, આ લોકનું સ્વરૂપ બતાવ્યું છે. અનંત આ પૂતગઢ પરિણામોની અંદર આ પરિભ્રમણ જે થયા છે એમાં કે છે કે આ જગતની સ્થિતિ તો એઠવત છે. આ લોકાકાશમાં જીવ અને પૂતગલ પરમાણુ વિવિધ પ્રકારની ક્રિયા કરી રહ્યા છે. જુઓ લોકનું સ્વરૂપ, આ લોકાકાશમાં જ્યાં 6 દ્રવ્ય છે, 86 ને ભર્યા છે, એમાં જીવ અને પૂતગળ ભેગા થઈ ગયા છે. ઓલા 4 દ્રવ્ય તો પોતપોતાના ઠેકાણે જ છે, એના સ્વભાવમાં જ છે, એને કઈ વાંધો નથી. એ તો ગતિ કરનારાને ગતિમાં મદદ કરે, સ્થિતિ કરનારાને સ્થિતિમાં મદદ કરે, કાળ છે એ પરિવર્તન કરવું છે એને મદદ કરે છે, બધાને રૂપાંતર કરવું છે, એક એક પૂતગલ પરમાણુને સમયે સમયે રૂપાંતર થવું છે અને થાય જ, એને મદદ કરે છે કાળ. અને આકાશ છે એ બધાને સમાવેશ કરે છે. આવો જેટલા હોય જે સ્વરૂપે તમે બધાય મોટા સ્વરૂપ થઈ જાય તો આપણે દુનિયામાં ક્યાં રહીએ? તો કે ના, બધાય રહેશો, કોઈ દી આ લોક ઉભરાવાનો નથી. જેમ સમુદ્ર કોઈ દી છલકાતો નથી, એમ આ લોક કોઈ દી ઉભરાવાનો માટે કોઈ દી ચિંતા ન કરવી. કારણ કે આકાશ નામનું એક તત્વ છે 6 દ્રવ્યમાં કે જે બધાને અવકાશ આપે છે. હવે આ બધા જીવ અને પૂતગળા બે ભેગા થઈ ગયા છે. જીવનું અજ્ઞાન, અજ્ઞાનને કારણે પૂતગલ પદાર્થ તરફની એની આસક્તિ અને એના ભાવનું નિમિત્ત પામીને આ પૂતગલની સ્થિતિ એવી છે કે એ પૂતગલ પરમાણુ એક સ્થિતિ એક સમય કરી શકતું નથી, એનું કામ જ સતત બદલાય. કોણ ધીસ નથિંગ બટ ધ વાઇબ્રેશન્સ. આપણે એમ માનીએ છીએ કે આપણું શરીર, આપણે કેટલા વર્ષ થયા, કે 50 વર્ષ થયા આને આ શરીર છે. ડોક્ટરની પાસે બેસવું ને પૂછવું તો કે સમયે સમયે કેટલા કોષ એની અંદર, કરોડો કોષ પેદા થાય છે અને કરોડો કોષ મરે છે. અરે 5 વર્ષમાં તો આખી કાયા પલટાઈ જાય, આપણી આખું બોડીનું બધું ફેરાય, બધો ફેરફાર થઈ જાય. આને આ શરીરની અંદરની પ્રક્રિયાઓ કેટલી ચાલે છે, ચયાપચયની ક્રિયા કેટલી ચાલે શરીરની અંદર, આ પ્રકારની જે શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી ચાલે, આ બધી આપણી ચલાવી ચાલે છે એમ. કોન્શિયસલી આપણે ઈચ્છા કરીએ છીએ માટે ચાલે છે. આપણને જે બહારની દુનિયાની અંદર કાર્યો છે ને એમાં જ હું પણ છે કે હું આ કરું છું, મેં આમ કરું, તેમ આમ કરું, આ ખોરાક તે પચાવ્યો તો તારું તો ધ્યાન હતું ને, તું તો પૈસા કમાવામાં હતો તો ત્યારે આ હોજરીમાં તો કામ ચાલતું જ તું, તો એ કામ કોને કર્યું? તારું તો ધ્યાન જ નતું એના ઉપર, છતાં ચાલ્યું. અને એની અંદરથી સપ્ત ધાતુ થઈ ગઈ, એના ઉપરથી ઇન્દ્રિયોને બળ મળ્યું,
નાના બાળકનું શરીર, પગ મોટા થયા, હાથ મોટા થયા, આંગળા મોટા થયા, આંખો મોટી થઈ, કાન મોટા થયા, તો એની માં ધ્યાન રાખતી હશે રોજ કે હાથ વધ્યો કે નહીં, હવે પછી બીજી દવા દે, પગ વધે છે કે નહીં. અરે આખું શરીર વધે છે, બધી ઇન્દ્રિયો ધારણ કરે છે, અને જેવું શરીર છે એવી ઇન્દ્રિય ધારણ કરે છે. આ બધું જ એના ગોત્ર પ્રમાણે, કર્મ પ્રમાણે આ બધી શરીરની કેટલી ક્રિયાઓ ને બધું બદલાતું જાય. કેટલા કોષ મરી ગયા, કેટલા કોષ નવા થાય છે, આ બધું સતત આખું સંચો શરીરનો ચાલે છે. આ કર્મના વિવર્તન છે. એક પરમાણુ, આપણે કીધું પુદ્ગલના પરમાણુનો સ્વભાવ છે, સ્થિર રહેતું નથી, બદલાયા જ કરે છે, અને જીવ એની સાથે વિભાવ ભાવથી જોડાય છે. અને વિભાવદાય જે છે એટલે ચિદાનંદજી મહારાજે કહ્યું કે દેખો પુદ્ગલ જાલ તમાશા. આની આનું આ નાટક તો જુઓ, જ્ઞાનીઓએ આ ભવનપને નાટક કીધું છે કે આ લોકની અંદર, આ નાટકની અંદર બધા જીવો અજ્ઞાન ભાવે નાચી રહ્યા છે, જીવો ખેલ ખેલાય છે રોજ જુદા જુદા. કૃપાળુદેવે લખ્યું જગતની લીલાને બેઠા મફતમાં બેઠા બેઠા જોઈ છે. જ્ઞાની જગતથી પર થાય એટલે આખું લોકનું સ્વરૂપ જો કોઈ જીવે પોતાનું જ્ઞાનની માત્રાને જરા સતેજ કરે અને આખો લોક પુરુષાકારે 14 રાજલોકમાં અનંત આનંદ જીવો અને અનંત પુદ્ગલ પરમાણુઓ સમયે સમયે રૂપાંતર થયા કરે છે, નાચ નાચ્યા કરે છે, ખેલ ખેલાયા કરે છે, આ બધું જ ચાલ્યા કરે છે. વર્લ્ડ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ, ધીસ લાઈફ ઇઝ નથિંગ બટ ધ વાઇબ્રેશન્સ વાઇબ્રેશન્સ વાઇબ્રેશન્સ, અનસીઝિંગ, અટકતા જ નથી, ઇટર્નલ, અનએન્ડિંગ, અને કોઈ અંત જ દેખાતો નથી. આવું લોકનું સ્વરૂપ, એક ગતિ, બીજી ગતિ, ત્રીજી ગતિ, એક દેહ બીજો દેહ ચાલ્યા જ કરે છે. આવું સ્વરૂપ જગતના જીવો એની અંદરથી કેવળ દુઃખ 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 જ લીધા કરે છે. આવું લોકનું સ્વરૂપ જો જીવ ધારણ કરે તો કે છે કેવો લોકાકાશ. એક જયારે જ્ઞાનની દશા હોય ત્યારે એને પોતાના એક પણ પુદ્ગળ કર્મ પરમાણુ સાથે જયારે એને સ્પર્શના ન કરવી હોય, અપૂર્વ અવસરમાં પ્રભુએ કેવું સરસ સ્થિતિ આપી છે, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. કેવી અસંગ દશાનું આરાધન છે. હવે ત્યારે દેહધારી છે કે નહીં, અને છતાં પુદ્ગળના પરમાણુની સ્પર્શના નથી, ભાવથી નથી, સંયોગથી હોય તો ભલે રે, ભાવથી નથી, છૂટી ગયા એક પણ પરમાણુની. અને કદાચ કોઈ જગતના પુદ્ગળ પરમાણુ સાથે પૂર્વે કરેલો વિભાવ બાકી રહી ગયો હોય અને આયુષ્ય પૂરું થવાનું હોય તો એની શું તાકાત અરિહંતની સમુદ્ઘાત કરે. સમુદ્ઘાત કરે ત્યારે આત્માના પ્રદેશો કેટલા ફેલાય, તો કે લોકાકાશની અંદર એક સમય માત્રમાં આમ ફરીને આવે, બધાને સ્પર્શીને આવે, કે કોઈ સાથેનો અનુબંધ બાકી રહી ગયો હોય તો તોડી નાખવો છે, બેલેન્સિંગ કરે કે કંઈ પણ વસ્તુ હવે બાકી રહેવી જોઈએ નહીં. આવું તો લોકનું સ્વરૂપ છે, આ વિવર્તો છે, આ રૂપા આ જે છે એ એનું રૂપાંતર થઈ રહ્યું છે. અને જીવ ક્યાં અટવાયો છે, તો આ પુદ્ગળ પરમાણુઓના રૂપાંતર છે ને એની બાહ્ય દશા જરા પ્રલોભનવાળી છે, ઇટ ઇઝ અ ટેમ્પટેશન, એટલે જીવને એના પ્રત્યે મમત્વ થઈ ગયું છે, મમત્વ થઈ ગયું છે. મમત્વની ગાંઠ એટલી છે કે જે રૂપ દેખે ત્યાં મોહાઈ જાય છે. આ 5 ઇન્દ્રિયોના વિષયોથી 23 વિષયોમાં આખા જગતના સ્વરૂપ સાથે બંધાયેલો છે, એટલે જે ચક્ષુન્દ્રિયના વિષયથી એ રૂપથી મોહાયો છે. રૂપ આકાર એને અમુક પ્રકારનું કેટલું કેટલું ગમે છે, આપણે કોઈ દિવસ આપણી આંખના વિષયનું લિસ્ટ કર્યું છે, આ શેડ મને ન ગમે, આ બારીનો કલર હવે બદલાવી નાખવો છે, આ ફર્નિચરનો શેપ બરોબર નથી, આ કેટલા કેટલા વિકલ્પ, એકવાર લિસ્ટિંગ તો કરીએ, આ કેવા બેસીએ તો પાર આવે એમ નથી. પણ કોઈ વાર આપણને એમ થાય કે શું વાત કરે છે, આંખથી જોવું, બીજું શું જોવું, નહીં ભાઈ તું જોશ એનું કુકદી લિસ્ટ તો કર, હવે આ કપડું બરોબર નથી, હવે આને કાઢી નાખવું છે, આને ડિસ્કાર્ડેડ, હવે બીજું લઈ આવશું, ગમતું નથી જોવાનું પોતાના ઘરમાં, પણ ભાઈ વાપરી શકાય એમ છે, હજી 5 વર્ષ હાલે એમ છે, તો કે ભલે હાલે, પણ હવે આઈ ડોન્ટ લાઈક ઇટ. પણ તારે ક્યાં ખાવું છે, એ જે હોય તે મને, આપણે ચેન્જ કરવું છે, ઘર ચેન્જ કરવું છે, કાંઈ ન હોય તો રિનોવેશન કરવું છે, અહીંથી અહીંયા સામાન મૂકવાનો, અહીંયાથી અહીંયા મૂકવાનો, અહીં તો તમારું સારું છે, અમેરિકામાં બધું સેટ સ્ટાન્ડર્ડ છે, અમેરિકન સ્ટાન્ડર્ડ, અમારા દેશની અંદર તો વાત મૂકી દઉં, કોકદી તપેલું અભે રહે ચડાવે, કોકદી રસોડાના ગોલામાં નાખે ને, કોકદી નીચે નાખે ને, કોકદી જાજમ આમ નાખે ને, ઓલી જાજમ હંકેલીને અંદર મૂકી દે, કેમ કે બીજું કઈ છે નહીં આપણી પાસે. હવે આને આપણી ઈચ્છાને અભરખા પૂરી કરવા માટે શું કરવાનું? તો ઓલી પેટીને નીચે ઉતારી છે ને, આ પલંગને આઘો કર્યો છે ને, આ દિશામાં આવતો ને આ દિશામાં કર્યો છે ને, ખુરશી અહીંયાથી ત્યાં મૂકી છે ને, રેડિયો આમથી આમ મૂક્યો છે ને, બસ આયલા કરે, બદલાવ્યા કરે. કાચના વાસણ પિત્તળના વાસણમાં નાખીને પિત્તળના કાચમાં ટોકે આયલા કરે. આ જીવને એની અને કાંઈ સર, પણ દિવાળી આવે એટલે કઈ ગુજે આવું, કઈક અદલ બદલ કરી લે, એમ થાય કે પતી ગયો. અને પછી એકબીજાને પૂછે કે તમે કામ કર્યું? મેં કર્યું. એટલે કે મેં દિવાળીનું કામ કર્યું. શું કર્યું? કઈ નવું લીધું? ના, કઈ નવું ન લીધું. એ તો તમારા ભાઈએ ના પાડી છે કે આ વખતના, આ વખતના બજેટમાં કઈ પોહાણ થાય એમ. વરો નબળું છે, ચોમાસું નબળું છે, ભાષા બધાને આવડે, વરો નબળું. તારે ને વરણ શું લે, તું ક્યાં ખેતી કરસ? કામ કર્યું ચાર દિવસે, આમથી આમ ને આમથી તમે ઉથલ પાથલ કરી. આ જીવ આમ ને આમ અનંત સંસારમાં ઉથલ પાથલમાં જ રહી ગયો. આંખના વિષય, કાનના વિષય, હવે આ કેસેટ નથી ગમતી, હવે આ ભજન બદલાવી નાખવા છે. હવે એને એવા શું રોજ કયો છો તમે? એને સાંભળવું એકનો એકનો ગમે. અરે પરમ પુરુષની વાણી એની કેટલા ચમત્કૃતિ છે. કોઈ દિવસ રાજપદનો આપણને ક્યાંય કંટાળો આવ્યો? બાકીની બધી બાબત હોય તો એમ થાય કે આ ભજન તો શાંતિભાઈ બહુ સાંભળ્યું, હવે હવે આપણે જરાક કંઈક બીજું બદલ કરીએ. પણ રાજપદ જ્ઞાનીની વાણી, મહાવીરની વાણી જેટલી વાર સાંભળો એટલી વાર એનો રસ, અમૃત રસ ઝરે. જ્ઞાનીની વાણીનો રસ સાંભળતા કોઈ દિવસ આપણે ધરાઈએ નહીં, કોઈ દી તૃપ્તિ ન થાય. આનંદ ગંજી મહારાજ કહે છે, અમિયા ભરી મૂર્તિ રચી રે, ઉપમાન ઘટે કો, શાંત સુધારસ જીલતી રે, શાંત સુધારસ જીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય, વિમલ જીન દીઠા લોયણ આજ, હે મારા સિદ્ધ્યાવાંછિત કાજ, વિમલ જીન દીઠા લોયણ આજ. ભગવાન તારા અમી ભર્યા નયન રોજ દર્શન કરું છું પણ ધરાતો નથી, તૃપ્તિ નથી થતી. કોઈ દી એ વિષય નથી બદલાતો કે ભગવાનની આ પ્રતિમા બહુ છે, એવા કાઢી નાખો, એમ નથી થતું. જ્યારે જ્યારે જોઉં છું ત્યારે તારી વિતરાગતા મારા અંતરને સ્પર્શી લે છે, કેમ કે હું પદને પામ્યો નથી તારી અગાધ શાંતિ ને તારી સમાધિસ્થ અવસ્થા. પરમ શાંત મૂર્તિ, પ્રસમ રસ ઝરતી મૂર્તિ, એના દર્શનથી મને ક્યારે તૃપ્તિ થતી નથી અને મારા ઘરના પધાર જોઈ જેને હું થાકી જાઉં છું. આંખનો વિષય, કાનનો વિષય, નાકનો વિષય, જીભનો વિષય, સ્પર્શનો વિષય, આ બધા જ વિષયો કેટલી કેટલી વાર એ વિવર્તના એની થયા જ કરે છે. આ લોકનું સ્વરૂપ છે અને જીવને આ એની આસક્તિ છે, આ જ એનું પ્રલોભન છે, સંસારનું આ જ આકર્ષણ છે કે ઇન્દ્રિયો થકી એ સંસારને માણે છે અને માણે છે એટલે ભૂલે છે, અને ભૂલે છે એટલે સંસાર દ્વિગુણિત થાય છે, અનંત ગુણિત થાય છે. ક્યારે એને જ્ઞાન વિચારે કરીને આ ભાવને ગાળ્યો નથી, આ અભિમાનને મૂક્યું નથી, આ મમત્વને છોડ્યું નથી. પરમ કૃપાળુ દેવ કહે છે, અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ અને મમત્વ ભાવ દૂર થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે. આ મમત્વ ભાવ આખા લોકનો જો આપણે વિચાર કરીએ, લોક સ્વરૂપની ભાવના જ્ઞાની કે છે ભાવ, તો આ મમત્વ ભાવ છે. એ મમત્વ ભાવ થોડો નબળો પડશે. કૃપાળુદેવ કહે છે કે આ ભાવ જો ભાવવો હોય તો એમાં એક એમણે વિચાર આપણને એક પત્રની અંદર આપ્યો છે. એ પત્રની અંદર કહે છે, ભયંકર નરક ગતિમાં ભયંકર નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં, હે જીવ, તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તો જીન ભાવના ભાવ, જીન ભગવાન જે પરમ શાંત રસે પરિણામી થયા, સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના, હે જીવ, હવે તો જીન ભાવના ભાવ ચિંતવ, કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. આવી વાત જ્ઞાનીઓએ આપણને મૂકી છે. એ ભાવનાના બે ભાવના આપણે લીધી, એનું જે કૃપાળુ દેવના ગાથાનું આપણે બોલીને આપણા આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીએ. આપણે સંસાર ભાવનાની અંદર નિવૃત્ત થવાનું છે, આ સંસારથી થોભવાનું છે, અટકવાનું છે. કૃપાળુ દેવને એના માટે લખ્યું છે, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા, ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ તું નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળ તું. સંસાર ભાવના, લોક ભાવના, સંસારનું સંસરણ, અનાદિનું, અનંતા પૂતગલનું અને આ લોક ગમે તેટલું કરો તો પણ જેનો અંત આવે નહીં એવો વિશાળ છે. કોઈ એમ સમજે કે હું સંસારમાં ફરી ફરીને કેટલેક જઈશ, આખરે તો ક્યાંક અંત આવશે ને, થાકી જઈશ ને, તો કે છે લોક એવો છે એને કોઈ અંત નથી. લોકનું સ્વરૂપ એવું છે કે એ સ્થિર નથી, બદલાતું છે. જ્યારે જ્યારે જઈશ ત્યારે તને કંઈક ને કંઈક નવીનતા મળ્યા જ કરશે, પણ એ બધી નવીનતા એ આખરે સુખની પાછળ દુઃખ, હર્ષની પાછળ શોક અને આ ખેદ 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 આવ્યા જ કરશે. આખરે સ્વરૂપ આ છે. આ તો અગ્નિ જેવો સંસાર અને અનંત એવો લોક, આ બંનેનું સ્વરૂપ ભાવવાનું. આખા લોકનું જૈન દર્શનમાં જે લોકનું સ્વરૂપ આપ્યું છે, અન્યત્ર આ સ્વરૂપ જોવા મળતું નથી. દેવલોકને પણ લોકનું સ્વરૂપ છે, સંસારનું પરિભ્રમણ છે. દેવગતિ એ પણ સંસાર છે અને પરિભ્રમણ છે, એટલે એની પણ કોઈ આશા આકાંક્ષા અહીંયા કરવાની નથી. આવું ઉત્કૃષ્ટ માત્ર આખા લોકથી પર બનીને બધા જ પૂતગલ પરમાણુઓ અનંત છે, અનેક પ્રકારની વિચિત્રતાઓ, રંગ રૂપ રસ રસ બધા ધરી રાખે છે, વિચિત્ર આકાર ધરે છે. આ બધા પ્રલોભનથી તારી દ્રષ્ટિને હટાવીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવું મારું સ્વરૂપ છે, આ એકય પરમાણુનો મારે સ્પર્શ ન જોઈએ. બાકીના ચાર દ્રવ્યો તો મને સ્પર્શતા નથી લોકની અંદર, આ એક જ દ્રવ્ય મારી સાથે જોડાઈ ગયું છે, કર્મના રૂપે પરિણમે છે અને વારંવાર મારા અનેક પ્રકારના રૂપ બદલાવ્યા કરે છે. પોતે બદલે છે અને મને બદલાવ્યા કરે છે, પોતે ફેરફુદડી ફરે છે મને ફેરવા કરે છે. હવે તો એક જ કે સંગ ખોટો છે, સોબત ખોટી છે, ભાઈબંધી ખોટી છે. ભાઈબંધી કોની કરી છે? પૂતગલની કરી છે. આ પૂતગલની ભાઈબંધી છોડ્યા સિવાય આ ચેતનને છૂટકો નથી. માટે પૂતગલની ભાઈબંધી છોડવી હોય તો પૂતગલનું સ્વરૂપ સમજીએ, અને પૂતગલનું સ્વરૂપ સમજીએ તો આ સમય સમયે પલટાતું વિવર્તાત્મક એનું સ્વરૂપ છે. આ વિવર્તારક સ્વરૂપ ચકાચોંધ કરે એવું છે, પ્રલોભન આપે એવું છે, આકર્ષણ કરે એવું છે. પણ એનાથી હે જીવ તું વિરામ પામ, વિરામ પામ, કેમ કે આ તો કિંપાકના ફળ જેવું છે. લાગે મીઠું પણ આખરે તો ઝેર સમાન છે. જ્ઞાનીઓ કહે છે આ વિષય રસ છે એ અજ્ઞાનીને મિષ્ટાન જેવા લાગે છે, પણ જ્ઞાનીઓને તો વિષ મિલિયો પકવાન, પકવાન છે પણ ઝેર મિરાવેલું છે, અડીશ નહીં, નહીં તો આ તો આપણો પ્રાણ હરી લેશે. આ ચૈતન્યનો આત્મા, આ મારું સ્વરૂપ અનાદિથી હરાઈ રહ્યું છે કેવળ પૂતગલના કારણે. અને આ લોકના સ્વરૂપમાં આ પૂતગલના જાલ તમાશાની અંદર આ જીવ ફસાઈ ગયો છે, અને સંસારનું પરિભ્રમણ ચિત્ર વિચિત્ર પ્રકારે કરવું પડે છે. એની વિકૃતિ પણ એટલી પ્રકારની છે કે એનું સ્મરણ કરતા પણ ધ્રુજારી આવી જાય કે અહો આ સંસાર આવા ભોગ ભગવીએ છીએ, આવી પ્રકારની ભ્રમણામાં અત્યાર સુધી આ જીવે શું શું કર્યું, કેવા કેવા કર્મ કર્યા, કેવા કેવા પાપ કર્યા, કેવા કેવા ખેલ કર્યા, કેવા કેવા નાટક કર્યા, આને કંઈ સમજાયું નહીં. અને આ તો બધું જે છે દીવા જેવું છે. જ્ઞાનીઓનો બોધ મળ્યો એટલે ખબર પડી કે આ તો બધું દીવા જેવું સ્પષ્ટ છે, આમાં ક્યાં છેતરાવા જેવું હતું, બધી જ વાત છે. પણ આ જીવે કોઈ દિવસ વિચાર કર્યો નહીં. જ્ઞાનીના બોધથી એણે ક્યારેય સંસારનો વિચાર ન કર્યો. પરમ કૃપાળુ દેવે કહ્યું કે જીવ જગતના બોધથી જ્ઞાન પામ્યો છે, પણ જે જીવ જ્ઞાનીના બોધથી જ્ઞાન પામે છે તેને સમ્યક દર્શન થાય છે. આપણે સંસારને જ્ઞાનીના બોધથી સમજીએ, લોક જેની અંદર આપણે વસીએ છીએ અને પરિભ્રમણ કરીએ છીએ એના સ્વરૂપને જ્ઞાનીના બોધથી સમજવાનો પ્રયત્ન કરીએ, એવી ભાવનાઓ ચિંતવીએ કે હે પ્રભુ મારો સંસાર પરીક્ષણ થાય અને હું આ લોકના પરિભ્રમણમાં હવે બહુ પરિભ્રમણ કર્યું, હવે ઉર્ધ્વ ગતિનું પરિભ્રમણ એકવાર કરી લઉં, આડો અવડો તો બહુ ગયો, ઉર્ધ્વ ગતિનું પરિભ્રમણ કરી અને આ લોકની અંદર જે સિદ્ધ શિલાનું સ્થાન છે, જે અનંત અવ્યાબાદ સ્વરૂપની અંદર જ્યાં શાશ્વત સ્થિતિ કરાવે એવા સ્થાનમાં હવે લોકમાં મારે જવાનું સ્થાન હોય તો એક જ છે, એ છે સિદ્ધ શિલા, ત્યાં જવું. આવી લોક સ્વરૂપ ભાવના અને સંસાર સ્વરૂપ ભાવનાનું આપણે ચિંતન કરીએ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
સુધામાયજે પ્રાણમુ પદતે વરતે જયતે, પ્રાણમુ પદતે વરતે જય. ઓમ કાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અરહંતો મંગલમ નિત્યમ સિદ્ધા જગતિ મંગલમ નમઃ. અરહંતો મંગલમ નિત્યમ સિદ્ધા જગતિ મંગલમ, મંગલમ સાધવ સર્વે જૈન ધર્મોસ્તુ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભો, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાન તિમિરાં ધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે મહાદેવ્યાકુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુતત્વલોચનદાયકમ.
અનંતી કૃપા કરી જ્ઞાનીઓએ. સંસારમાં પરિભ્રમણ કરતા અને જન્મ જરા મરણના દુઃખોનો અનુભવ કરતા જીવોને સંસારથી મુક્ત થવા માટેનો માર્ગ બતાવ્યો છે. અનંતા તીર્થંકરો એ જે વિચારણાના સૂત્રો અપનાવીને સિદ્ધપદને પામ્યા છે, તે વિચારણાના સૂત્રો એટલે જૈન દર્શનના પાયારૂપ 12 ભાવનાઓ. આ 12 ભાવનાઓમાં સ્વના સ્વરૂપને ઓળખાણની વાત છે, લોકના સ્વરૂપને ઓળખાણની વાત છે, અને સાથોસાથ સ્વનું સ્વરૂપ કેમ પામવું તેની પણ વાત છે. આ 12 ભાવનાઓ એ પણ મોક્ષ માર્ગનું સ્વરૂપ છે. આપણે આ વ્યાખ્યાનના વિષયમાં 12 ભાવનાઓમાં અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના અને લોક સ્વરૂપ ભાવનાનો વિચાર કર્યો. આ જગત એનું સ્વરૂપ કેવું છે, લોકનું સ્વરૂપ કેવું છે, અનાદિના આપણા પરિભ્રમણનું સ્વરૂપ કેવું છે, સંબંધના જગતમાં જીવતો જીવ એને સંબંધનું સ્વરૂપ કેવું છે, સંયોગોનું સ્વરૂપ કેવું છે, આ બધી વિચારણાઓ આપણે 4 ભાવનાઓમાં કરી. પરને જાણવું, સ્વને પણ જાણવું. હવે આ વિષયની અંદર આજે એની અંદર એક જુદો મોડ આવે છે. ચિત્ર વિચિત્ર પ્રકાર છે, એની કેટલી વિકૃતિઓ છે એ પણ આપણે જોઈ, અને આ લોક સ્વરૂપની અંદર આ પુદગળ પરમાણુના વિવર્તન કેવા કેવા પ્રકારના નાટક કર્યા કરે છે. જીવ આ પુદગળની સાથે જોડાઈને કેવી કેવી પ્રકારના રંગમંડપની અંદર નાચી રહ્યો છે. 14 રોકમાં ચાલી રહેલો પરિભ્રમણનો નાચ આપણે જોયો, નાટક આપણે જોયું. હવે જ્ઞાની આપણને સ્વ તરફ દ્રષ્ટિ કરાવે છે અને એમાં એકત્વ ભાવના, આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવું, તે એકત્વ ભાવના. આનું સૂત્ર આ છે. જે જીવ પરિભ્રમણ કરે છે એ પરિભ્રમણ કરનાર જીવના સૂત્રની અંદર કહે છે કે એ તો એકલો આવ્યો છે, એકલો જવાનો છે, અને જ્યાં જ્યાં એ આવ્યો છે, જે જે ગતિમાં, જે જે યોનિમાં, જે જે સંબંધમાં, ત્યાં પોતાના કરેલા કર્મોને એકલો જ ભોગવવાનો છે. એ ભલે આવ્યો હશે ત્યારે એ કોઈ સંગમાં આવ્યો છે, એ કોઈ સંયોગોમાં આવ્યો છે, પણ એ સંયોગો અને સંઘનું સ્વરૂપ અનિત્ય છે, એટલે પાછો એકલો ચાલ્યો જવાનો છે. તો બિટવીન ધેટ ટાઈમ જે છે, વચગાળાનો જે સમય છે, એનું આવવું અને એનું જવું, જુદા જુદા રૂપને ધારણ કરવા અને એ રૂપ વિલીન થવા, એની અંદર પણ એણે જે કંઈ પોતાના પૂર્વે કરેલા કર્મો છે, શુભ અશુભ, એને કારણે બંધાયેલી પાપ પ્રકૃતિઓ અને પુણ્ય પ્રકૃતિઓ, એના પરિપાક રૂપ થતો ઉદય શાતા અને અશાતા, અનુકૂળતા અને પ્રતિકૂળતા, આ એને એકલાય જ ભોગવવાની છે. આમાં કોઈ સાથી થશે નહીં, કોઈ સંગી થશે નહીં, કોઈ ભાગ પડાવે એમ નથી આની અંદર. નો બડી વિલ શેર. આ બહુ સમજવા જેવી વાત છે. એનો પ્રારંભ પરમ કૃપાળુ દેવે એકત્વ ભાવનાનો એટલો સરસ રીતે કર્યો છે કે એક વાત આપણને બરોબર એ એકત્વની વાત બેસી જાય એમ શ્રીમદ રાજચંદ્ર દેવે આ એકત્વ ભાવનાનો પ્રારંભ કર્યો છે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, તે ભોગવે એક
કસ્વ આત્મ પોતે એકત્વ એથી નય સોગ્ન ગોતે.
સરસ વાત મૂકી છે. પ્રત્યક્ષ આમાં કોઈને પૂછવા જવું પડે એમ નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, વ્યાધિ પરોક્ષ નથી. શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારનો વ્યાધિ થાય છે, શરીરમાં રોગ આવે છે, એ રોગ તો પ્રત્યક્ષ છે. જીવને પોતાને, જીવતો જાગતો જીવ એ વ્યાધિને જાણે છે કે મને થઈ. આ વ્યાધિ જીવને પ્રત્યક્ષ છે અને એને જોનારાને પરોક્ષ છે, ડોક્ટરને પરોક્ષ છે. ઈ જઈને ગયો હોય કે સાહેબ આમ દુખાવો થાય છે, સાહેબ આમ ખેંચાય છે નસ, ને સાહેબ આમ હબાકા બોલી જાય છે, ઓલો ડોક્ટર ગમે એટલે એ વાત કરે ને, એને તો પરોક્ષ છે. એને ક્યાં ભોગવવું છે? એને એની પીડા અનુભવવી છે? એને કઈ વેદના? એમ કે એ તો થયા કરે. અરે પણ સાહેબ મારી વાત તો સાંભળો, તમે આખી રાત ઊંઘો નથી તો કે એ તો ઊંઘી જવું તમારે. પણ કેમ ઊંઘવું મારે? મને સુખ નથી સાહેબ, મને જમ્પ નથી. આ આમ આઈ રીતે આવે છે તો કે ક્યાં આવે છે? આમ 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 કરી, હા એ ચાલશે, આ દવા લખી દઉં છું, આ ગોળી ખાઈ લેજો, પતી ગયો. ભાઈ જેને આ વેદના થતી હોય ને એને પ્રત્યક્ષ છે. કાંટો વાગ્યો હોય ને એને ખબર પડે કે આ ક્યાં ખૂંચે છે. જોડો પહેરો હોય એને ખબર પડે કે ક્યાં ડંખે છે. બીજો તો એમ કે બદલાવી નાખ, કાં તને હાલતા નથી આવડતું, કાં તારું બેલેન્સ નથી રહેતું, તું વાયડાઈમાં આમ હારમાયેલો જાશ એટલે તને દુખે. અરે ભાઈ પણ આ જોડો દુખે છે, નવો છે, આનો માપમાં કઈ ફેર લાગે છે? પણ જરા જોતો ખરો. આ વ્યાધિ શરીરની અંદર કોઈ પણ પ્રકારની, શરીરમાં વ્યાધિ કોઈ પણ પ્રકારની, બહારના ઉપસર્ગને કારણે થાય. કાંકરો ખૂંચતો હોય, આપણે મોજાની નીચે આવી ગયો હોય, ખબર ન હોય, અને પછી પંથ કાપવો આકરો થઈ જાય. ભાઈ ક્યાંક ઉભા રહ્યો તો હું જરા મારો જોડો કાઢું ને એની અંદર મારે મોજા ઉતારવા પડશે. અંદર કાંકરી ક્યાંકથી ઘૂસી ગઈ છે ને, આ નીકળશે નહીં ત્યાં સુધી, હક પડશે નહીં, કારણ કે એને પ્રત્યક્ષ છે. અને બીજો કે ભાઈ હલવા મનને મોડું શું કામ કરસ. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય. હવે આ વ્યાધિ કોઈ લઈ શકે ખરો? આ આપણું દુઃખ ગમે તેવું હોય, નાનું હોય કે મોટું, સૌને પોતાનું દુઃખ મોટું લાગે. આ નિયમ, દુઃખ ગમે તેવું નાનું મોટું એનો હિસાબ કેવી રીતે કરવો? હવે કોકને માથું દુખે એનાથી સહન ના થાય, અને કોક કે આવું માથું દુખે એ તો હાઈલા કરે. ઓલો કહેશે કે ભાઈ મને તાવ આવ્યો છે, હું તો 2 ડિગ્રીમાં ઓફિસે જાઉં. ભાઈ તું તો જા, કેમ કે તને ધન કમાવાનું ગાંડ પણ લાગ્યું છે અને મને શાંતિ છે, તો મને થોડોક તાવ હોય એ વધારે લાગે. ઇટ ઇઝ ઓલ રિલેટિવ એન્ડ નથિંગ ઇઝ એબ્સોલ્યુટ. વ્યાધિ અને વ્યાધિના દુઃખ, એ નાનું કે મોટું, થોડું કે ઝાઝું, એમાં આપણે આપણું જજમેન્ટ કોઈ દિવસ આપવું નહીં. આ વાંધોજી છે, જજમેન્ટ આપણે આપીએ છીએ. ભાઈ આ વ્યાધિ તને પરોક્ષ છે અને ભોગવનારને પ્રત્યક્ષ છે. કૃપાળુ દેવ કહે છે, શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈથી અન્ય લઈ ના શકે. એ બીજો લઈ શકે ખરો? એ ઉપાય આપે, એ સારવાર આપે. એ એમ કે લાવો તમારો પગ દબાવી દઉં, હાથ દબાવી દઉં, માથું દબાવી દઉં, સારું જ ગળું ન દબાવી દે. પણ એનાથી આ વ્યાધિ લઈ શકાય ખરી? એ દુઃખ થોડુંક લઈ લઈએ કે લાવો તમારું થોડુંક દુઃખ મને આપો, તમારું આખું માથું દુખે છે ને અડધું મને આપી દો. આ થઈ શકતું નથી. એકત્વ ભાવના સમજવી છે. શરીરમાં દુખાવો એ તો પરમાણુનો ફેરફાર છે. અને ઓલો બાયોકેમિસ્ટ હોય એમ કે આ 12 રસ છે ને એની અંદરનો એક ઓછો વધતો થઈ ગયો છે. ઓલો આયુર્વેદ વાળાને પૂછો ને તો કે કફ ને પિત્ત અને વાત, એમાં કંઈક વાત વધી ગયો છે, કંઈક કફ ઓછો થઈ ગયો છે, કંઈક પિત્ત આમ છે એટલે આમ કરે. ઓલો 3 પ્રકૃતિના હિસાબ ગુણાકાર ભાગાકાર કર્યા કરે. ઓલો 12 જાતના શરીરની અંદર રસાયણ કેમિકલ છે ને, એમાં પ્લસ છે ને માઇનસ છે ને, તું આ નાખને, તું તે નાખને, ફલાણું ઢીકડું ને આવું બધું કર્યા કરે. ત્રીજું આવે તો વળી હોમિયોપેથી વાળો હોય, કહેશે કેમ કરો એની અંદર આ એલિમેન્ટ છે ને એ વયો ગયું છે. ઓલો ત્રીજો કહેશે કે આમાં ફોસ્ફરસ ઓછું છે, આમાં આયર્ન ઓછું છે, આની અંદર આ તમારું કેલ્શિયમ ઓછું છે. અરે આ શરીર તો આયર્ન ને કેલ્શિયમ ને ફોસ્ફરસ ના તો માનો છો કે હું છું. અરે ભાઈ તું તો કાંઈ નથી, આ જ્ઞાનીની ભાષા, આ ડોક્ટરોની ભાષામાં તો
જેને જે ફાવે ઓલો આવ્યો હતો કે તું વાતકી પિત્ત અને કફ નો પિંડ છું. ઓલાએ કીધું કે તું બાર રસાયણ નો પિંડ છો. કોકે કીધું કે તું આ પ્રકારનો આવું છે. કોઈકે કીધું કે તારું હાડકા નબળા પડી ગયા છે ને એમાં બધું થાય છે. હવે આમાં કઈ આપણું શરીરનું સ્વરૂપ શું છે એ જેટલી પ્રકારની ફેકલ્ટી છે દુનિયામાં, યુનાની પદ્ધતિ, હકીમી પદ્ધતિ, આયુર્વેદ પદ્ધતિ, એલોપેથ પદ્ધતિ, આ બધા પ્રમાણે આ શરીરનું બધાની પાસે માપ જુદું જુદું છે. આ શરીરનું ગણિત બધા પાસે જુદું જુદું છે. આ શરીરનું સ્વરૂપ બધા જુદું જુદું સમજે છે. પ્રેમી હોય ને એ શરીરના શબ્દને સમજે કેવો રૂડો છે, કેવો રૂપાળો છે, કેવો ફર્સ્ટ ક્લાસ પર્સનાલિટી છે, કેવી સુરેખ એની કાયા છે, એને એ રીતે જોવું છે. બીજું કઈ જોવું છે, અંદર શું ભર્યું છે. આ દેહને સૌ પોતાના આંખથી માપે છે ને જીવે છે. પણ જયારે એમાં વ્યાધિ થાય છે ત્યારે કઈ ફેરફાર થાય છે. પૂતગઢ અને પરમાણુ એના બંધારણ, એની અંદર સમથિંગ ઓન ઇવન હેપન્સ, અનનેચરલ હેપન્સ. અને તેને કારણે એ ભીંસ આવે ત્યારે દુખાવો થાય. એ કોઈ પણ જગ્યાના પરમાણુઓ ત્યાં વધારે, ત્યાં પાક થાય, રસી થાય, પીડા થાય, તણાવ થાય. આ બધી પ્રકારની વ્યાધિના પ્રકાર છે. અને એ પ્રકાર અસાતા વેદનીય કર્મમાં બધી પ્રકૃતિમાં આવે છે. બધા સૂક્ષ્મ કર્મની અનંત પ્રકારની પ્રકૃતિઓ છે. અને તે પ્રકૃતિઓ જ્ઞાનીના જ્ઞાનમાં છે. એટલે જ્ઞાનીઓ એ સમજે છે કે મને શરીરમાં વ્યાધિ થઈ એ આ કોઈ ને કોઈ પ્રકૃતિનો ઉદય થયો. અને જેમ સારી પ્રકૃતિનો ઉદય થયો તો સારું બંધારણ થયું, એમ અસાતા વેદનીનો ઉદય થયો તો એ બંધારણમાં થોડો ફેરફાર થયો. અને ફેરફાર થયો એટલે મને પીડાજનક થયો. પણ આ ફેરફાર, આ જે કઈ અસાતા વેદની થઈ એ કોઈથી લઈ શકાય ખરું? તો કે છે કે ના, તે કોઈ અન્ય લઈ ના શકાય. તો સાહેબ શું થાય? તો કે એ ભોગવે એક સ્વ આત્મ પોતે. આ દુખાવો, આ દર્દ, આ પીડા, આ વેદના, આ તાણ, આ ભોગવવાના કોણે? પોતે જ, એકલાએ જ, છાનામાના કે રોઈને, રાડો પાડીને કે હસીને, જેમ તારે ભોગવવું એમ ભોગવ. પણ ભોગવવાના તો તારે, તારે ને તારે જ છે. એમાં હગો બાપ, હગી માં કે હગો ભાઈ કે હગો ભાઈબંધ આપણો કોઈ આની અંદર ભાગ પડાવે એમ નથી. કોઈ ભાગ પડાવી શકે એમ નથી. તારું દર્દ કોઈ લઈ શકે એમ નથી. એકત્વ એથી નય સુગ્ન ગોતે. એટલે આ જે વિચારવંત છે, જે જીવ એ વિચાર કરે છે કે ઓહો, આ સંસારની અંદર મારું સ્વરૂપ તો સંયોગી નથી પણ એકલો છું હું. આ એકત્વ ભાવ ઉપર આવ્યો. આજ સુધી સંબંધના જગતમાં જીવતો માનવી એ આત્મા સંયોગોની વચ્ચે રહેતો ને સંયોગોના સુખ દુઃખના લેખા જોખા કરતો, હું બહુ સુખી છું ને આપણે તો કઈ વાંધો નથી ને આપણે તો આવા ભાઈબંધ છે ને આપણે તો આવા દોસ્તારો છે ને આપણે તો આવું બધું સગાવાલા છે ને આપણી તો આટલી પ્રોપર્ટી ને આવા ધંધા છે, એને કારણે પોતાની સુખ દુઃખની કલ્પનાની અંદર ખબર પડી કે જગતમાં એવું પણ દુઃખ હોય છે કે એમાં કોઈ ભાગીદાર થઈ શકતું નથી. અને એને પોતે એકલા એ જ ભોગવવું પડે છે. બાકીના બધા એની સામે જોઈ રહ્યા છે. બહુ દર્દથી આપણે થાકી જાય તો કે તારા કૈરા એવા, તું ભોગવશ, એમાં શું રાડું પાડશ, કોક મારી ઉપદેશ દઈ દે ક્યાંક. અને પછી ધીરેથી કેવું હતું, એમ હશે ભાઈ આપણે કોકના બાયડા હોય તો આપણા એમ કરીને પ્રહાર મારે, જરા ધીરે ધીરે શાંતિ રાખ ભાઈ. આ સમયે વિચારવાન જીવને જે ભાવનાની અંદર પડેલો છે એ એકત્વની ભાવના. એકત્વ એથી નય સુગ્ન ગોતે, કે જરૂર ગમે તેમ આ બધા જ સંબંધની વચમાં હું તો એકલો છું, નિરાળો છું, બધાથી ન્યારો છું, આ કોઈ સાથે મારો કોઈ સંબંધ નથી. કારણ કે સુખ અને દુઃખમાં કોઈની ભાગીદારી ચાલતી નથી. પર વસ્તુમાં તો હજી થાય, હજી ઘરની, ધંધાની, ધનની આ બધામાં થાય, પણ એકત્વમાં તો જ્યારે શરીર ઉપર જ્યારે કંઈ પણ પ્રકારનો પ્રહાર થયો, આઘાત આવ્યો અને શરીર ઉપર કંઈ પણ પ્રકારનું દુઃખ આવ્યું, ત્યારે આ દુઃખ કોઈ લઈ શકે એવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. એણે પોતાના કરેલા કર્મો
એને પોતે પોતા એ જ ભોગવવાના છે. ઓલા બધા તો સામૂહિક કર્મોનું ફળ છે એટલે ખબર નથી પડતી કે પુણ્યના આધાર ઉપર આપણા કુટુંબ પરિવાર અને ધંધા ચાલે છે. એ તો બધા સાંયોગિક અને ઋણાનુબંધના કર્મો છે. આ તો એકલા પોતાના છે. દર્દ આવે છે એ પોતાના એકલું કર્મ આવે છે, અને સંપત્તિ હોય છે એમાં સામૂહિક કર્મ હોય છે. એક સાથે એરોપ્લેન ક્રેશ થાય અને 200 જણા મરી જાય, એ સામૂહિક કર્મ હોય છે. ત્યાં એવી પ્રકારના સાથે બાંધા હોય છે, એના ઉદય જુદા આવે છે. કર્મ ગ્રંથની વાતો ઘણી સૂક્ષ્મ છે, પણ જૈન દર્શન સિવાય ક્યાંય કર્મગ્રંથ છે નહીં. આખા સંસારનો આધાર કર્મ છે, અને એની એટલી સૂક્ષ્મતા છે, એટલી બધી સૂક્ષ્મતા છે, અને એટલો એ ગણિતાનો યોગ છે આખો, અને એટલું સાયન્ટિફિક છે કે એના ગણિત છે બધા, એક એક પ્રકૃતિના, એના આધાર ઉપર એના સમયના ગણિત છે, એના ક્ષેત્રના ગણિત છે, એના કાળના ગણિત છે. એનો જગન્ય કાળ કેટલો, એનો મધ્યમ કાળ કેટલો, એનો ઉત્કૃષ્ટ કાળ કેટલો. પણ આ જે વિષય છે ને એ ઘણો આકરો છે. દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ જે મેથેમેટિશિયન છે ને, એને પણ આ જૈન દર્શનનું કર્મગ્રંથ છે એ લક્ષમાં આવી શકે એમ નથી. અને ઇટ કેન નોટ બી કમ્પ્યુટરાઇઝડ ઓલ્સો એટ પ્રેઝન્ટ, ભવિષ્યની ખબર નથી. કારણ કે એના માપ જે છે ને, એ માપ જ સાગરોપમ ને પલ્યોપમ. એ પલ્યોપમ સમજાવવા જાય ત્યાં તો કે શું, તો કે આવો એક જોજન ઊંડો ને એક જોજન પહોળો ને એક જોજન લાંબો ખાડો ખોદો, ને એમાં નવજાત શિશુના વાળ ઝીણા ઝીણા કાપી રે નાખો, ને એના ઉપર ચક્રવર્તીની સેનાને પસાર કરો, ને એમાંથી દર વર્ષે એક વાળ લ્યો, ને એ બધા વર્ષો પૂરા થાય ત્યારે એક પલ્યોપમ પૂરું થાય. પછી એનો સાગરોપમ આવે, એના કોડા કોડી આવે, એની અંદર બધું આખી કર્મની પ્રકૃતિમાં. કેમ કે અનંતના પરિભ્રમણનો હિસાબ છે ને ભાઈ, એને તો જે આચાર્યો, જે સર્વજ્ઞો, જે જ્ઞાનીઓએ આ કર્મગ્રંથની રચના કરી છે, એને તો આ જીવનું અનંતનું પરિભ્રમણ કેમ થતું હશે એ અનંત સમજાવવો છે. આપણે તો અત્યારે સંખ્યાત્મક ગણિતમાં નથી. જૈનનું સંખ્યાત્મક ગણિત પણ 29 આંકડા સુધી જાય છે, એકડા ઉપર 29 મીંડા ચાલે. હવે એની ભાષા આપણી પાસે છે જ નહીં, આપણા શાસ્ત્રમાં એ ભાષા છે એની. આવો કર્મગ્રંથનું સૂક્ષ્મ આખું, એ બધી અનંત પ્રકારની, કેમ ટૂંકાવી શકાય, કેમ લંબાવી શકાય, કેમ એનો ક્ષય થાય, કેમ એમાં લેપ્સ આવે, કેવી પ્રકારનો એમાંથી ઉગરી શકાય છે, આવું જ્યારે જ્ઞાન પ્રગટે ત્યારે આ કર્મગ્રંથની પ્રકૃતિઓનું જ્ઞાન પ્રગટે. અને એ જ્ઞાન પ્રગટે એટલે જ્ઞાનીઓ પોતાના કર્મને જાણે. એટલે જ્ઞાનીઓનું કામ કર્મના, કેમ કે કર્મનો એક જ સ્વભાવ છે,
કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર,
એને ભોગવી લેવા પડે. એ ભોગવવાની પછી પ્રક્રિયા છે, પ્રદેશથી ભોગવવાના એ પ્રકારના, પ્રત્યક્ષ એ આવીને ભોગવવાના, વિભાગ ભોગવવાનો, આ બધું ગણિત જ્ઞાનીના જ્ઞાનમાં છે. એટલે જ્ઞાનીઓ પોતાના કર્મોને ઝડપથી વેદી લે. કૃપાળુ દેવ લખે છે કે ઉતાવળે અમે વેદી લઈએ છીએ, બળવાનપણે વેદીએ છીએ, અદિનપણે વેદીએ છીએ, અવિષમભાવથી વેદીએ છીએ, પરંતુ આમાંથી વેદ્યા વિના છૂટકો નથી. અને જે કર્મ લાંબા ગાળે પણ વેદવું પડશે એ અત્યારથી નિવૃત્ત કરવા માટે અમે વેદીએ છીએ. ધારે તો અમે એક કાચી મિનિટમાં સંસારમાંથી ઉભા થઈને ચાલ્યા જઈએ, એટલું સામર્થ્ય વર્તે છે. પણ અમારે એ કરવું નથી, અમારે વેદી લેવા છે. અમારે કર્મનો હિસાબ ચૂકતે કરવો છે. આ જગતમાંથી પૂર્વે જે જે પરમાણુઓ ભેળા કર્યા છે તે ધીરે ધીરે આ જગતને આપી જવા છે. એ જ તેની સૌથી વહાલી, સૌ ઉપયોગી અને શ્રેષ્ઠ એવી જિજ્ઞાસા છે. આ જ્ઞાનીનો દ્રષ્ટિકોણ, પોતે પૂર્વે બાંધેલા કર્મો બધા જ વેદી લઈને વેદવાની પ્રકૃતિ ફેર કરે, ઉદીર્ણાની કરે, અપક્રમણની કરે, સંક્રમણની કરે, પણ એ આપણો વિષય નથી અત્યારે. કર્મગ્રંથનો વિષય ઘણો આકરો છે, પણ કેટલું બધું સાયન્ટિફિક છે જૈન દર્શન. અમદાવાદની અંદર પરમ કૃપાળુ દેવ બિરાજતા હતા. ગોપાળદાસ નામના એક પંડિત ત્યાં આવ્યા અને ઘણી બધી વાત ચાલતી હતી. કૃપાળુ દેવ એક પ્રશ્ન કર્યો, કહો પંડિતજી, જૈન ધર્મની વિશેષતા કઈ?
તો પંડિત જી તો આ ને તે ને કઈક જુદા જુદા પ્રકારનું આ બધા નૈવાદમાં પડેલા હોય ને એના મગજ તો કોને ખબર ક્યાં ઘૂમરી ભરતા હોય. માણા ભવચક્રમાંથી નીકળી જાય પણ નૈ ચક્રમાંથી કોઈ દી નીકળે નહીં. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે અહીંયા તો એણે જુદા જુદી વાત કરી. પછી પરમ કૃપાળુ દેવ એને શાંતિથી જવાબ દીધો કે કર્મ સિદ્ધાંત જેવો વિતરાગે પ્રતિપાદિત કર્યો છે આ જૈનની સૌથી શ્રેષ્ઠતા છે. કારણ કે બીજે તો કંઈ પણ જવાબ ન મળે કે આનું આમ કેમ થયું, તો કે ભગવાનની ઈચ્છા. વાત પૂરી થઈ ગઈ. લ્યો ઈશ્વરની ઈચ્છા અગર ભાઈ આપણું કાંઈ હલતું નથી. અને એવો ઈશ્વર એને બધું દોષારોપણ કરે કે એને દુઃખ દે જગતને, એ હેરાન કરે, એ બાધાને આપણા કાળજા કાપી નાખે ઈશ્વર એમ. અને ઈશ્વર એ દયાળુ, એ કરુણાનું, કાંઈ ન હોય એટલે શું કહે, ઈશ્વરનું કાંઈ ઈશ્વરે કર્યું એ ખરું. કારણ કે ઈશ્વરને ફટ લઈને મૂકી દેવાનો, કર્તામાં મૂકી દેવાનો કે ભોક્તામાં મૂકી દેવાનો. કાંઈ થાય તો ઈશ્વરને ક્યાંક વચમાં લાવી દે. આ જગતનું સંચાલન કેમ ચાલે છે, જગત સ્વયં સંચાલિત છે. જગતના આત્માઓ અને પુદગળ દ્રવ્યથી ચાલતું આ જગત છે અને ઇટ ઇઝ ઓટોમેટિક, અનાદિકાળથી ચાલે છે. અને આની વ્યવસ્થા એવી પરફેક્ટ છે કે આની અંદર કોઈ પાર્શિયાલિટી નથી. એના ન્યાય એના લેખાજોખા એટલા પરફેક્ટ છે કે જે કરે તે ભોગવે, જેવું વાવશો તેવું જ લણશો, જેવું કરશો તેવું પામશો. તો આપનાર કોણ, કોણ આપવા બેઠો છે, કોણ માપવા બેઠો છે, કોણ જોખવા બેઠો છે, કોણ હિસાબ રાખવા બેઠો છે? તો કે દરબારમાં ઓલો ચિત્રગુપ્ત ચોપડો રાખીને બેઠો છે. કાકા ચિત્રગુપ્તનો ચોપડો કોણે રાખ્યો છે? એ હિસાબ ખોટો લખે તો એનું ઓડિટ કોણ કરે? ધર્મરાજા બેઠા છે, બોલાવે છે બધાને, ચિત્રગુપ્તને બોલાવે છે, ભાઈ આનો હિસાબ કાઢી દે. જેમ દુનિયાનો વ્યવહાર આપણે કરતા હોય ને એવું બધું મોક્ષમાં લગાવી દઈએ આપણે બધું, કે અહીંયા આવું છે, હિસાબ કિતાબ હોય, બેલેન્સ શીટ બધા આવતા હોય, ઓડિટ થતા હોય એમ, અને પછી સામાન્ય સભામાં પાસ થાય એમ, આનું માફ કરી દો. શું ગાંડપણ છે. આ કર્મની સિદ્ધાંતના આધાર ઉપર આખું વિશ્વ છે. છ દ્રવ્ય કેવી રીતે ચાલે છે અને પુદગળ અને જીવનો જે સંયોગ છે ત્યાં કોઈ પણ પ્રકારથી જીવના વિભાવ તો કયા પ્રકારની પ્રકૃતિ બંધાય, કેટલો સમય રહે, એની શું કાળ સ્થિતિ, કેવી રીતે ઉદયમાં આવે અને ઉદયમાં આવે ત્યારે શું થાય, અને ત્યારે જો ભોગવતા ન આવડે તો બીજું કર્મ કેવી રીતે બંધાય, એ બંધ અને અનુબંધની આખી વ્યવસ્થા એ આખી કર્મની વ્યવસ્થા છે, જેમાં બંધ પણ છે અને અનુબંધ પણ છે. અને એ અનુબંધના આધાર ઉપર આ અનંત સંસારનું ચક્ર ગોઠવાયેલું છે. કૃપાળુ દેવે કહ્યું કે આ કર્મ સિદ્ધાંત એ જૈન દર્શનની વિશેષતા છે. એટલે જ એના જાણનારાએ આ જગત કરતા ઈશ્વરનો છેદ ઉડાડી દીધો છે. અને તે શું એ સૃષ્ટિના આ ગુપ્ત રહસ્યોના ગુપ્ત ભેદની જાણ વિના કર્યું હશે? એ મધ્યમ વયના ક્ષત્રિય પુરુષ મહાવીર, એણે આનો જગત કરતાનો છેદ ઉડાડી દીધો. કોઈ ઈશ્વર જગતની અંદર એ નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, બધા ચૈતન્ય મુક્ત આત્માઓ છે, એ જ ઈશ્વર છે. અને એ વિતરાગ છે, એ કોઈ આપણો હિસાબ રાખતા એવી એને ફુરસદ પણ, એવી એની ઉપયોગની ધારા પણ નથી. તો કે એ છે. અને આમાં કર્મગ્રંથના સિદ્ધાંતમાં આ બધી પ્રકૃતિ જીવનું અનંતનું પરિભ્રમણ એમાં લખાયેલું છે. કર્મગ્રંથને છેડે આત્મા રહે છે, કૃપાળુદેવ લખ્યું છે, કર્મગ્રંથને છેડે આત્મા રહે છે. એટલા બધી જ પ્રકૃતિઓથી જે નિવર્તે છે, બધી જ પ્રકારના કર્મોથી જે નિવૃત્ત થાય છે, નિવર્તે છે, ત્યાં આત્મા પ્રાપ્ત થાય છે. પછી એક વાક્ય બહુ મહત્વનું એમણે ત્યાં મૂક્યું છે. એમણે લખ્યું છે કે આ જીવે એ બધી જ પ્રકૃતિઓ પસાર કરી છે, એમાંથી પસાર થયેલો છે, એ બધી જ પ્રકૃતિના અનુભવમાંથી અમે આગળ આવ્યા છે. એટલે કૃપાળુ દેવનો આ દેહનો જે સંસાર હતો એમના જ્ઞાનમાં હતો કે કયા કર્મો મારે વેદવાના છે. એટલે જ્યારે એને થયું કે અમે તો કુટુંબીઓનું કરજ ચૂકવવા માટે થઈને કરીએ છીએ, કંઈ લેવાની અમારી ઈચ્છા નથી, આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તે તૃણવત છે, જગત આખું લેવા માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ કંઈક દેવાને માટે થઈ રહી છે, અમારે તો રવજીભાઈનું ઋણ ચૂકવવું છે અને અમારે તો રેવાશંકરનું ઋણ ચૂકવવું છે, એની સાથે જેટલા ઋણાનુબંધ હશે એટલા. અને જે દિવસે એના જ્ઞાનમાં ખબર પડે કે હિસાબ બધો સરભર થઈ ગયો છે, તો રાત્રે નોંધ લખીને બીજી દી પેઢીમાં આપી દીધી કે આજ પછીના વ્યવહારથી હવે રાયચંદભાઈને અને પેઢીને કાંઈ સંબંધ નથી. ઓલા માણેકલાલ ઘેલાભાઈ તો લખે છે સુરતવાળા કે ખબર ન પડી કે એકાએક અમારો પેઢીનો ધંધો તો દીખતો ધંધો ચાલતો હતો, અઢળક આવક હતી, અને રાયચંદભાઈ એ પોતાની જાતને ખેંચી લીધી કે દસ ફાર નો ફરધર, જે કાંઈ હિસાબ થતો હોય એમાં હવે જે વધઘટ હોય એ મારા નાનાભાઈ મનસુખના નામે કરજો, પેઢીના હવે પછીના કારભારમાં મનસુખ રહેશે, હું નહીં. અને એ જે બને છે ત્યારે એમણે આ ધન્ય રે દિવસ આ આહો, કર્મનું બળ નબળું પડે છે, મંદ પડે છે ત્યારે એમ થાય છે, મટ્યો કર્મનો ગર્વ રે. આવી સ્થિતિ જ્ઞાનીઓ જાણે છે, જગતના જીવો તો આનાથી અજ્ઞાન છે. એટલે એકત્વનું આપણને ભાન થતું નથી કે આ બધા સુખ દુઃખના પરિણામમાં તું તો એકલો છું, એકલો આવ્યો અને એકલો જવાનો છું, કોઈ તારું નથી, કોઈ તારા સુખ દુઃખમાં ભાગ પડાવનાર નથી. આપણે કદાચ કોઈ મંદ ગતિમાં જવાના હોય કે અધોગતિમાં જવાના હોય તો આપણી સાથે આપણો ભાઈબંધ આવે ખરો, એક્સકર્ષનમાં આવે કે મારી ટિકિટ લઈ લેજે, પણ આપણે કે હવે મેં નક્કી કર્યું છે ક્યાંયથી મરું ત્યારે તિરિયંચમાં જવું છે, તું આવીશ ને ભેગો, તો કોઈ આવે ખરો? કોઈને પડી નથી, સંસારનો એક સંબંધ આમાં સાથે આવે એમ નથી. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળ જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આપણે જ એકલાને કિરતાર એકલો, એકલા જીવોને એનો આધાર એકલો, એકલા રહીને બેલી અલખ જગાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. જન્મવું પણ એકલાને, જીવવું પણ એકલાને, ડૂબવું પણ એકલાને, તરવું પણ એકલાને, એકલા મરીને અમે અમર થવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકત્વનું આ સ્વરૂપ છે, જીવ એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના સુખ દુઃખને એકલો ભોગવશે, કોઈ સાથે જોડાનાર નથી. આ એક સંસારની વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા આપણે સમજતા નથી. વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ રિયાલિટીઝ ઓફ ધીસ વર્લ્ડ, ધીસ લાઈફ. જે સમજીએ છીએ એ માત્ર આપણી કલ્પનાથી આપણે માનીએ છીએ. આ બધું મારું છે ને, આમ છે ને, તેમ છે ને, આ બધા મારા છે ને. આ બધું સુખ કેવળ ભ્રાંતિનું છે, સાચનું નથી. જીવને સાચ આવ્યું નથી. જ્ઞાનીઓ કહે છે કે આ તો આત્મા એકલો આવ્યો છે, એનું સ્વરૂપ તારું કેવું છે? તું તો એકલો છો. એગોહમ નથી મેં કોઈ, નહ મનસ્સ કસઈ, એગો મેં સાસવો અપા, નાણ દંસણ સંજુઓ. આપણે પ્રતિક્રમણની અંદર આ સમ્યકત્વની ભાવનાઓની ગાથાઓ ગાઈએ છીએ. એમાં આ સ્વરૂપ છે કે ખરેખર આ જીવ કેવો છે. હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શન મય ખરે, કઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. મારો સુસાત્વસ એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે. હું પરતણો નહીં પરન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે, જીવ તે જ્ઞાતા બને. સ્વરૂપ આ જ્ઞાનીઓ કહે છે. સમ્યકત્વની ભાવનાથી જ મિથ્યાત્વ દૂર થશે. આ એકત્વમાં પોતાના સ્વરૂપની ચિંતવનાઓ રોજ કરવી. જ્ઞાનીએ પોતાના સ્વરૂપનું કેવું સમજાવ્યું છે તો કે છે, ભાઈ તું એકલો છું, એગોહમ, હું એકલો છું, અનાદિ અનંતના આ સંસારના પરિભ્રમણમાં હું એકલો જ છું. આ એકલાની વાત કરી અને ત્યાં કૃપાળુ દેવે એક ઉદાહરણ આપ્યું છે, નમિરાજ રાજર્ષિનું. નમિરાજ રાજર્ષિ જંગલમાં તપ કરે છે અને એની આવી અદભુત એકત્વ ભાવનાની અંદર જ્યારે રાજર્ષિ બિરાજમાન છે ત્યારે દેવને એમ થાય છે કે જોઈએ તો ખરા આવી એકત્વ ભાવના સંસારથી આટલું અળગું થઈ શકાય ખરું. એની પરીક્ષા કરવા દેવ આવે છે. એક સંવાદ થાય છે રાજશ્રી, નમિરાજ અને દેવરાજ ઇન્દ્રનો. એક તો વિપ્રનો વેશ ધારણ કરીને આવે છે અને એ સંવાદની અંદર એટલા એટલા પ્રકારના સંવાદ મૂકે છે અને કહે છે કે હે રાજા, હે રાજર્ષિ, તું તો અહીંયા આવ્યો છું પણ તને ખબર છે અગ્નિ અને વાયુના સંયોગથી તારી નગરી બળી રહી છે, તારું અંતપુર બળી રહ્યું છે, તારી વાલી રાણીઓ એ અત્યારે સળગી મરે છે. નમિરાજ કહે છે કે મિથિલા બળે એમાં મારું શું બળે, મારું મારી સાથે છે, મારું ક્યાંય બહાર નથી, એટલે બળવું હશે તો અહીંયા બળશે, બીજે ક્યાંય બળે એવી કોઈ વ્યવસ્થા નથી. અરે ભાઈ, તું જો પરદેશી રાજાઓ તારા રાજ ઉપર આક્રમણ કરે છે, જા એને પહેલા બચાવ અને પછી તપ ધ્યાન કર, તારી નગરીનું રક્ષણ કર. તો કે ભાઈ, મારે તો મારા આત્માને આ રાગ દ્વેષ અને વિષય કશાયથી બચાવવાનો છે. આ બધું એ તો અશાશ્વત છે, અનિત્ય છે, એને બચાવનાર હું કોણ? મારે તો 10 લાખ સુભટનો વિજય સરળ છે પરંતુ મનને જીતવું કઠિન છે, માટે અત્યારે પડ્યો છું. મારે કોઈ સુભટોને જીતવા નથી, એમ કરતું દાન વગેરે બધા આપી આવ અને પછી લે સંયમ. તો કે 10 લાખ ગાયોના દાન કરતા એક વ્રત અને એક નિયમની આરાધના એ આત્માને મહાન હિતકારી છે. આવું સંયમનું મારું બળ છે, એ જીવને વિશેષ મંગળ. કૃપાળુ દેવે એને માટે તો મૂકી છે, પણ અહીંયા તો એમની પાસે વિકલ્પ મૂકે છે દેવરાજ. અને દેવોનો ઇન્દ્ર એ વિકલ્પ મૂકે છે ત્યારે નવિરાજને કહે છે, એમ કર, હવે તું આ યુવાન છો તો થોડો સમય પાછો જા, તારે તપ કરવું હશે તો કરજે, થોડા કામ ભોગ સંસારના છે, જ્યાં સુધી ઇન્દ્રિયો સાબુત છે ત્યાં સુધી એમ કર, કામ ભોગને ભોગવી લે અને પછી આ સંયમના માર્ગે આગળ વધજે. વિષય વિપાકમાં નમીરાજ જવાબ આપે છે કે કામ ભોગ શલ્ય સરખા છે, વિષ સરખા છે, સર્પ સરખા છે, તેની વાંચનાથી જીવ નરકાદિક અધોગતિએ જાય છે, તેમજ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે, માયાને લઈ લોભ થકી આ લોક પરલોકમાં ભય આવે છે. માટે હે વિપ્ર, તું મને એનો બોધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચડનાર નથી, મિથ્યા મોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ, દીવો લઈને કૂવામાં કોણ ઉતરે, જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે. હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં પાછો આવનાર નથી. દેવને થાય છે ઇન્દ્રને કે નમીરાજ કોઈ કાળે ચડે એમ નથી, હવે એનું મન અચળ થયું છે. હું એકલો છું એવી ભાવના, મારા સુખ દુઃખનો કરતા ભોગતા હું જ છું, મારા કર્મનો કરતા ભોગતા હું છું, મારા કર્મને નિવૃત્ત કરનાર પણ હું જ છું. જેમ વેદવાના મારે છે તેમ નિવૃત્ત પણ મારે કરવાના છે. મારા કર્મનો ક્ષય કોઈ બીજો આવીને કરી જશે એવો મોક્ષ માર્ગનો વ્યવહાર નથી, મારે જ કરવા પડશે. આવી પ્રકારની પોતાની ભાવનાને અહીંયા નમીરાજને આવી વાત કેમ થઈ? આવું એને એકત્વ દ્રઢ ક્યાંથી થઈ ગયું? તો એને માટે કૃપાળુદેવે સરસ મજાનું ગાથા આપી છે.
રાણી સર્વ મળી સુચંદન ઘસી ને ચર્ચવા હતે, બુઝ્યો ત્યાં કકડાટ કંકણતણો, શ્રોતિ નમી ભૂપતિ સંવાદે પણ ઇન્દ્રથી દ્રઢ રહ્યો, એકત્વ સાચું ફર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ સંપૂર્ણ અત્રે થયું.
ઇન્દ્રના સંવાદથી આ નમીરાજની અંદર આવી દ્રઢતા, આવી અચળતા કેમ આવી? કૃપાળુદેવ કથાનકમાં લખે છે, કારણ કે આ નમીરાજને દાહ જ્વર થયો હતો, શરીરે શરીરે રોમે રોમે અગ્નિ પ્રગટ થયો હતો. આને દાહ જ્વર કહે છે. શરીર તપી જાય અને એના અણુ પરમાણુઓ દાહ જ્વરથી જાણે અંદર સગડી મૂકી હોય હોજરીની જગ્યાએ, અને બળબડતા કોલસા જેમ એની જ્વાળાઓ હોય એમ અહીં સુધી એની જ્વાળાઓથી આખું શરીર દાઝતું હોય, આવો દાહ જ્વર થયો. કુશળ વૈદ્યે કહ્યું કે મલયા ગીરીના ચંદનનો જો લેપ કરવામાં આવે તો રાજાને કંઈક શાંતિ થાય. રાણીઓ કામે લાગી ગઈ, ચંદનના કાષ્ટ લઈને બધા જ લોકો લેપ તો ખૂબ જોઈએ એટલે એની 500 રાણીઓ એ લેપ કરવા માટે નમીરાજની શુશ્રુષા કરવા માટે થઈ અને ચંદનના કાષ્ટ ઘસવામાં બધા જ લોકો કામે લાગી. પણ રાણીઓ હતી એટલે હાથની અંદર બધા કંકણો પહેર્યા હતા. હવે એક બાજુ આ બાજુ દાહનો જ્વર અને આની વેદના, અને બીજી બાજુ આ 500 રાણીઓના કંકણનો ખળભળાટ, ભેગું થાય શું વાત કરવી. સારું થયું મૌન હશે રાણીઓ, નહીતર તો પછી ઓલો ત્રાસી જાત. તો એને થયું કે આ શું થયું, આટલો શોર બકોર શેનો છે, આ ખળભળાટ શેનો છે? એકદમ નમીરાજ બૂમ પાડે છે અને ત્યાં કોઈ ડાયો માણસ હશે ને કહ્યું કે આ તમારા કંકણના અવાજથી એની વેદનામાં વધારો થાય છે, એની અશાંતિમાં વધારો થાય છે.
તરત જ એને કહ્યું, બધી રાણીઓએ બધા જ કંકણ કાઢી નાખ્યા, એક એક રાખી લીધું સૌભાગ્યના ચિહ્ન તરીકે, બાકીના બધા ઉતારી દીધા. અને પછી પાછું ઘસવાનું ચાલુ. નમીરાજ કે આ એકાએક ખડભડાટ બંધ કેમ થયો, આ જાદુ શું થયું? કારણ કે એને ખબર હોય ને કે આ કોઈ ગરણા ઉતારે એમ નથી, આપણા કપડા ઉતરાવી લઈએ, બાકી આ કોઈ ઘરણા ઉતારે એમ નથી, એટલો મોહ હોય ને ભાઈ આભૂષણનો. તો કે રાજા, એને બાકીના બધા કાઢીને એક એક કંકણ રાખ્યું છે, એટલે હવે એક હોવાને કારણે અવાજ આવતો નથી. બસ આ એક સંદેશાથી આ રાજા વિચારમાં ચડી ગયો, ઓહો જ્યાં એકથી વધુ છે ત્યાં જ ખડભડાટ છે, જ્યાં એક છે ત્યાં પરમ શાંતિ છે. આ સંસારમાં હું પણ જો એકલો હોઉં તો વાંધો નથી, આ કુટુંબીજનો રૂપી કંકણ, એ જે જ્યાં સુધી સગા સંબંધીઓ રૂપી આ કંકણનો ખખડાટ છે, આ બધા સંબંધથી જો પર જઈએ અને જો પોતે હું એકલો છું, આવું નમીરાજને ત્યાં જ્ઞાન થાય છે. એટલે નમીરાજ જેવો એ દાહજ્વરની પીડામાંથી મુક્ત થાય છે, એટલે સીધો પ્રવજ્યા ધારણ કરે છે. આવી પ્રવજ્યા ધારણ કરે છે કે બસ હવે તો એકલો જ છું, મારા કર્મો મારે ખપાવવાના છે, મારો સંસારનો નાશ મારે કરવાનો છે, કારણ કે મારો સંસાર મેં બાંધ્યો છે. પરમ કૃપાળુ દેવ ભુલેશ્વરની અંદર ઝવેરી બજારની પેઢીમાં જ્યારે વ્યવસાય કરતા હતા, ત્યારે કંઈ બધાને કંઈ જ્ઞાની પુરુષનું ઓળખાણ તો હોય નહીં, એટલે એમના ભાગીદારો, એમની સાથેના જે કંઈ સાથીદારો હશે, એ બધા લોકોનો વ્યવહાર કેવો હોય? એઝ એ પાર્ટનર, એટલે કેટલાક કામ એને દુકાનના કરવા પડે, કચરો વાળે, ચોખાના વેપારની અંદર ઘણીવાર માથાળી કામગારો ન મળે તો ચોખાની ગુણ આ પ્રભુ એના ખભે ઉપાડે. સ્વભાગના જાણવામાં આવ્યું મારા પ્રભુની આ દશા. એણે એક પત્ર લખ્યો, આ શું? ક્ષાયિક સંકિતનો ધણી ચોખાની ગુણ ઉપાડીને વ્યવહારમાં છે, આ કોઈને ખબર નથી પડતી. કૃપાળુ દેવે એને જવાબ લખ્યો સ્વભાગને, પત્રાંક 339, એ થોડો સંક્ષેપ કરીને છાપ્યો છે, થોડી વ્યવહારની વાત છે. સ્વભાગને લખે છે, દોષ કોઈનો નથી, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. જુઓ, જ્ઞાનીની દ્રષ્ટિ દોષ કોઈનો નથી, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. અમારો ઉદય તો જરા તમને સંતાપ આપે એવો છે, પણ તમે એથી ઉદાસ થશો નહીં. અમે ઉપાધિની વચ્ચે સમાધિમાં છીએ, અમારું આત્મદ્રષ્ટિનું અખંડપણું બાધા પામતું નથી, અમારી અંતરંગની નિર્ગ્રંથતા એવી જ છે. અમારા સ્વરૂપનું દર્શન કરજો, સ્વરૂપ દર્શનનું મહાત્મ છે. સંસારનું આ સ્વરૂપની અંદર થોડો સંક્ષેપ કરીને છાપ્યો છે, થોડી વ્યવહારની વાત છે. સ્વભાગને લખે છે, દોષ કોઈનો નથી, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. જુઓ, જ્ઞાનીની દ્રષ્ટિ દોષ કોઈનો નથી, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. અમારો ઉદય તો જરા તમને સંતાપ આપે એવો છે, પણ તમે એથી ઉદાસ થશો નહીં. અમે ઉપાધિની વચ્ચે સમાધિમાં છીએ, અમારું આત્મદ્રષ્ટિનું અખંડપણું બાધા પામતું નથી. અમારી અંતરંગની નિર્ગ્રંથતા એવી જ છે. અમારા સ્વરૂપનું દર્શન કરજો. સ્વરૂપ દર્શનનું મહાત્મ્ય છે. સંસારનું આ સ્વરૂપની અંદર આ સંસાર કરનાર હું જ છું, એને નિપટાવવો છે, એને સમેટવો છે, એને સમાપ્ત કરવો છે તો કોણ કરશે? મારે જ કરવાનું છે. જૈન માર્ગ પુરુષાર્થનો માર્ગ છે. જૈન દર્શનમાં પુરુષાર્થનું જેટલું મહત્વ છે એટલું અન્યત્ર નથી. લોકો પુરુષાર્થને સમજે કે તગારા પાવડા ઉપાડવા અને કંઈક ખોદકામ કરવું, કંઈક મજૂરીના કામ કરવા, એ પુરુષાર્થ છે. ના ભાઈ ના, આ તારા જીવને સંસારમાંથી વયાવ્રત કરી લેવો, આ પાંચે ઇન્દ્રિયના વિષયને અંદર લઈ લેવાના, આ મનને ભમતું અટકાવીને એને શાંત કરી દેવું, એના વ્યવસાયને સ્તબ્ધ કરી દેવો, આના જેવો પુરુષાર્થ બીજો કોઈ એક નથી. પોતાના સ્વરૂપને ઓળખવું અને કોઈ અન્ય નથી એટલે અસંયોગી અને અસંગની આરાધના કરવી, એના જેવો કોઈ કઠિન પુરુષાર્થ નથી. અસંગ રહેવાનો પ્રયત્ન તો કરીએ. ઘરમાં 2 કલાક હોઈએ અને જો કોઈનો ફોન ના આવે તો પોતાનો ફોન વારંવાર જુએ, ખરો આઉટ ઓફ ઓર્ડર તો નથી ને, કઈ વાંધો તો નથી ને, ઘરના લોકો કોઈ પૂછતું નથી તો ક્યાં ગયા, પણ આ કઈ નહીં જતા નથી પાછા. એ ક્યાં ગયા હોય, ગયા હોય તો ક્યાંક સેલ્યુલર ફોનથી પણ કોન્ટેક તો કરીએ કે ક્યાં છો, જીવો છો ને. ગમતું નથી. 2 કલાક પણ જીવ એકલો રહી શકતો નથી. 4-6 કલાકમાં રહીએ તો ડિપ્રેશન આવી જાય. બોલો, પણ ડિપ્રેશન શેનું આવ્યું તને? તારો સ્વભાવ જ એકલો છે. પણ કોઈ નથી, કોઈ બોલાવતું નથી, કોઈ ભાવ પૂછતું નથી. આજે વીકેન્ડ છે અને બપોરનો ઘરમાં છું, કોઈ પૂછતું જ નથી કે કેમ છો. બોલો લ્યો, કોઈ ન પૂછે તો કેવી આકરી દશા થાય? આપણને કોઈ બોલાવે નહીં તો આપણે ન ગમે હો. એટલા સંગી આપણે થઈ ગયા છીએ, એટલા સંબંધની અંદરની સાથે જોડાયેલા છીએ, એટલે આપણને કોઈ ન બોલાવે, કોઈ સંપર્ક ન કરે તો આપણું માથું ફરી જાય. આપણે તો કદાચ એને મનમાં ને મનમાં એના પ્રત્યે કેટલો દ્વેષ ભાવ થઈ જાય. સંસારના સ્વરૂપમાં જ્ઞાનીઓ કહે છે, વિપ્રરૂપે ઇન્દ્રે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં શું બાકી રાખી છે? કંઈ નહીં. સંસારની જે લોલુપતા જીવને ચડાવનારી છે તે લોલુપતા સંબંધી મહાગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં આપણે જોવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દેખાડી આપ્યું છે. હે વિપ્ર, તું જે વસ્તુઓ મારી છે એમ કહેવડાવવા માંગે છે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલો જનાર છું અને માત્ર પ્રશંસનીય એકત્વને ચાહું છું. આવા રહસ્યમાં નમિરાજ પોતાનો ઉત્તર ને વૈરાગ્યને દ્રઢ કરતા ગયા છે. કૃપાળુદેવ કહે છે કે જાજાથી તો જાજી ઉપાધિ છે. જેમ આ જીવ પોતાના સંસારને સમેટશે એમ જ આ જીવ એકલો જેમ જેમ થશે તેમ તેમ જ એને પોતાના સ્વરૂપનું ભાન થતું જશે. આ બધા વિષય સુખ અને વિષય આનંદ આ બધા ક્ષણ જીવી છે. અહો આ મારો આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર પર્યાય વાળો પરમેશ્વર છે, એ એક છે, એકલો છે, એનો બીજા સાથે સંબંધ નથી. એના તો જ્ઞાન દર્શન ચારિત્ર જ છે અને જ્ઞાનાદિ ઐશ્વર્ય સંપન્ન તે પરમેશ્વર છે. વળી તે અવિનાશી છે, બીજી વસ્તુઓ તો વિનાશ પામે એવી છે. પુદ્ગલો અનિત્ય છે, એક રૂપે રહેતા નથી. ત્યારે આ ચેતન દ્રવ્ય આત્મા અવિનાશી છે. આવો મારો આત્મા અનુભવ ગ્રહમાં આનંદ કરો, તે પોતે પોતાનો જ અનુભવ કરી તેથી આનંદ પામો. હે વિનય, તું સ્વ પરની વહેંચણી કર, તને નિશ્ચય થશે કે આ જ્ઞાનાદિ ગુણવાળો એક અવિનાશી આત્મા જ તારો છે, તે જ તું છે. આ બીજી પૌદ્ગલિક વસ્તુ તારી નથી, તે તું નથી, દેહ તે તું નથી, સ્ત્રી તે તું નથી, પુત્ર તે તું નથી, ધન તે તું નથી, કુટુંબ તે તું નથી, એ આદિ પુદ્ગલ વસ્તુઓ તું નથી. તું એથી પર છે, અલગ છે, એકલો છે, તારે તેથી સંબંધ કે લેવા દેવા નથી. આવા પ્રકારનો તારો પોતાનો અને બીજાનો નિશ્ચય થશે તેથી તું તારો પોતાનો તારી પોતાની વસ્તુનો આશ્રય કરીશ અને પર વસ્તુનું મમત્વ છોડીશ, જે પરિણામે તને પરમ હિતરૂપ થશે. આ જ્ઞાનીઓએ એકત્વ ભાવનાનું સૂત્ર આપ્યું છે. એથી આગળ અન્યત્વ ભાવના એ ચોથી મૂકી છે. અન્યત્વ ભાવના. એટલે આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું, તે પાંચમી અન્યત્વ ભાવના. કૃપાળુ દેવે અન્યત્વ ભાવનાનો પ્રારંભ કર્યો છે સુંદર રીતે સંસારની જ બધી વસ્તુને લઈને.
નામારાતન રૂપકાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાતના નામારા ભૃત સ્નેહિયો સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના નામારા ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાત્વના રે રે જીવ વિચાર એમ જ સદા ત્વદા ભાવના.
જ્ઞાનીઓ અન્યત્વ ભાવના માટે કહે છે એ ફોરિન બોડી ઇફ એલાઉડ વિધિન કેન નોટ બટ ઇન્જ્યુર ધ નેટિવ. કોઈ પણ પર પદાર્થ એકવાર ગ્રહણ કરવામાં આવે તો એ શું કરે, મૂળ જે છે ને એને હેરાન કરે. પર પદાર્થને જો ગ્રહણ કરવામાં આવે તો મૂળને હેરાન કરે. એક નાનું એવું રજકણ આંખમાં આવી જાય તો શું થાય, આખી શાંતિ હેરાઈ જાય. જ્યાં સુધી એક નીકળે નહીં કણી રજ ત્યાં સુધી શાંતિ. પગમાં કાંટો વાગે શું થાય, જમ્પ ન રહે. ફોરિન એલિમેન્ટ ઇફ નોટ ઇટ કેન નોટ બી એબ્સોર્બ.